आचार्य जिन शासनोन्नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
आलोचना। आचार्य पद्मनंदी रचित आ आलोचना एमना ग्रंथ पद्मनंदी पंच विंशति माथी आपणे करीए छीए। एमा कुल 26 अधिकार छे। आजे पंच विंशति लखी छे एटले 25 अधिकार, ए 25 अधिकार नथी पण 26 अधिकार छे। એમાં 26 અધિકાર છે અને એ એક એક અધિકાર જે છે એ ધર્મના આખા સ્વરૂપને પ્રગટ કરે એવા અધિકાર છે। એક પછી એક અધિકાર આપણે લઈએ તો આચાર્ય પદ્મનંદી છે એ પણ આ જ પરંપરામાં થયા, કુંદકુંદાચાર્યની પરંપરામાં જ થયા। એટલે દ્રવ્યાનુયોગની જે વાત કુંદકુંદાચાર્ય ભગવાને કહ્યું ને જે શૈલી છે એ શૈલીમાં આચાર્ય પદ્મનંદીની પણ શૈલી છે। આ ગ્રંથની રચના વિક્રમની 11મી સદીમાં થઈ હોય એવું માનવામાં આવે છે। પંચવિંશતિ જે છે એમાં કુલ 26 અધિકાર છે અને કુલ 939 ગાથા છે। એમાં 9મો અધિકાર આલોચનાનો અધિકાર છે। આપણે 6ઠો અધિકાર પહેલા કરેલો સ્વાધ્યાયની અંદર, એ ઉપાસક સંસ્કાર અધિકાર હતો। આ 9મો અધિકાર આલોચનાનો અધિકાર છે। આલોચના એટલે વર્તમાનમાં આપણને આપણી પામરતા તરફ દ્રષ્ટિ થાય, આપણી વર્તમાન પર્યાય તરફ દ્રષ્ટિ થાય અને એની સાથે આપણને પ્રભુ તરફની ભક્તિનો જે ભાવ આવે, વિનયનો જે ભાવ આવે, એમની મહાનતાનો ભાવ આવે, એમનું મહાત્મ્ય સમજાય અને જે અંતરમાંથી જે વાત નીકળે છે એ આલોચના છે। એટલે એક પ્રકારે જોઈએ તો એમાં આપણે સ્વની નિંદા પણ કરીએ છીએ, સ્વની પામરતાનો પણ સ્વીકાર કરીએ છીએ, પણ એમાં લક્ષ્ય પ્રભુ તરફનું છે કે પ્રભુ તમે આ પ્રાપ્ત કર્યું અને એમાં એક એવો ભાવ છે કે તમારા દ્વારા અમે પ્રાપ્ત કરી રહ્યા છીએ। આખો આલોચનાનો ભાવ એવો છે કે પ્રભુ તમે અમારી ઉપર આટલો અનંત ઉપકાર કર્યો છે અને એને લીધે થઈને અમે પ્રાપ્ત કરી રહ્યા છીએ। એમાં એક સમર્પણનો ભાવ છે કે પ્રભુના શરણે તમે આવી જાઓ છો। કેટલીક વખત કેટલાક લોકો એમ કે છે ને કે મોક્ષ માર્ગમાં એમ કે જ્ઞાન માર્ગ છે ને ભક્તિ માર્ગ જે છે એ ભક્તિ માર્ગ કહેવા પાછળનું કારણ આ છે, કેમ કે આલોચનાની અંદર જે સમર્પણનો જે ભાવ આવી જાય છે કે પ્રભુ તમે આ આપ્યું ને અમે તમે શરણે આવી ગયા છે, તમે જ અમને આપ્યું છે, તમારા વિના અમને આ પ્રાપ્ત ન થાય, એમ કરીને જે આખો શરણાગતિનો જે ભાવ જે છે આલોચનાની અંદર એ ભાવ એટલો બધો દ્રઢ થાય, એટલી બધી ભાવુકતા થઈ જાય છે, એટલે કેટલાકને એમ લાગે કે આ ભક્તિ માર્ગે આપણે મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ। પણ આલોચના છેવટે જોવા જઈએ તો એ શુભ ભાવ છે, આખો શુભ ભાવ છે, તીર્થંકર ભગવાન પ્રત્યેનું મહાત્મ્ય આવે છે। પણ હવે એ શુભભાવ કરતા વિશેષ કઈ રીતે છે એનો જરાક વિચાર કરીએ કે એ માત્ર શુભભાવ નથી, બીજા જે શુભભાવ કરીએ એવો એટલો જ શુભભાવ નથી, એમાં વિશેષતા એ છે કે પ્રભુની સામે આપણે પ્રાર્થના રૂપે જે વાત કરીએ છીએ, એમના ગુણગાન ગાઈએ છીએ, એમનું મહાત્મ્ય કરીએ છીએ, પછી એ મહાત્મ્યમાં આપણે એમના સ્વરૂપનું મહાત્મ્ય કરીએ છીએ અને એ સ્વરૂપને આપણે આપણી સાથે પહેલા સરખાવીએ છીએ આપણી પામરતા સાથે, પછી એ સ્વરૂપને આપણે સ્વીકારીએ છીએ, એટલે હું સમર્પિત થઈ જાઉં છું અને પછી એ જ સ્વરૂપ મારું છે એવો ભાવ આલોચનામાં પાછો હોય છે, જે બીજા શુભ ભાવમાં એ વાત નથી। આ શુભભાવ ઉત્કૃષ્ટ એ રીતે છે કે આપનું સ્વરૂપ એ જ મારું છે, કેમ કે આપે મને એ આપ્યું છે, આપે જ એ સ્વરૂપ મને આપ્યું છે. પ્રભુના જ્ઞાનમાં આપણે ભવ્ય તરીકે દેખાયા, પ્રભુના જ્ઞાનમાં આપણે સિદ્ધ સમાન દેખાયા. બીજા કોઈને દેખાયા છીએ એમ નથી, કે બીજા કોઈએ કહ્યું છે એમ નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આપણે સિદ્ધ સમાન દેખાયા, કે જીવ સિદ્ધ સમાન શુદ્ધ છે, પૂર્ણ છે, અને જો એ પુરુષાર્થ કરે તો એ પ્રાપ્ત કરી શકે. આ વાત કરુણાએ એમને ખૂબ કરુણા કરી અને આપણને એ દર્શાવ્યું છે. દિવ્ય ધ્વનિમાં એ વાત આવી છે. એટલે એ આખી વાતનો આપણે એ રીતે સ્વીકાર કરીએ છીએ કે પ્રભુ આપે મને શુદ્ધ કયો, કરુણા કરી મારી ઉપર આટલો મોટો ઉપકાર કર્યો છે અને આપ તો પરમ કૃપાળુ છો, એમ કરીને આલોચનાનો ભાવ આવે છે. એટલે આલોચનામાં શુભભાવ માત્ર છે એમ નહીં, પણ શુભભાવની સાથે પોતે એ પોતે સમર્પણ કરે છે અને સમર્પણ કર્યા પછીથી એમના સ્વરૂપનો પોતે પોતાના અંતરમાં સ્વીકાર કરે છે. એટલે કે તીર્થંકર ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને પોતામાં સ્થાપવાનો ભાવ અંદર રહેલો છે અને એમ કરે છે પછી એનો પુરુષાર્થ જાગે છે. એટલે આલોચના એ ભાવવાહી થઈ જવાય એવી વસ્તુ છે, પોતે ભાવુક થઈ જાય અને પછી પુરુષાર્થમાં આવે છે. ગણાય જો ક્ષમાપના છે, કૃપાળુ દેવે ક્ષમાપના રહે છે, એ આલોચના જ છે, એ ખરેખર આલોચના છે. આપણે સર્વ સામાન્ય પ્રતિક્રમણમાં એમાં એમ કૌંસમાં ખામણા લખવામાં આવ્યું છે, પણ એ ખામણા નથી, ખરેખર એ આલોચના છે. કેમ કે એમાં પોતે પોતાની પામરતા રજૂ કરે છે અને પાછી પ્રભુની મહત્તા રજૂ કરે છે અને પછી પ્રભુનું સરણું સ્વીકારે છે અને આપના દ્વારા જ મારી ઉપર ઉપકાર થયો છે એમ કરીને એ આખો ભાવ છે. એટલે ક્ષમાપના અતિ ઉત્તમ છે, હંમેશા એ રોજ બોલવા જેવી વસ્તુ છે અને હંમેશા એ ભાવમાં રહેવા જેવું છે. જે લખી છે કૃપાળુ દેવે, એવું મને લાગે કે બીજું કોઈ લખાણ નથી, એટલી સુંદર ક્ષમાપના લખી છે. ગુજરાતીમાં સૌથી શ્રેષ્ઠ કોઈ આ ભાવ પ્રભુની પાસે બેસીને, નાનામાં નાનો માણસ પણ એ કરી શકે, એ ક્ષમાપનાનો ભાવ છે. પ્રતિમાની સામે બેસીને, ફોટાની સામે બેસીને, ગમે ત્યાં તમે એકાંતમાં બેઠા હો અને તમને એ વિચાર આવે ને તમે એ ક્ષમાપના જે બોલો છો એ અતિ ઉત્તમ ભાવ છે. અહીંયા પદ્મનંદી પંચવિસંતીમાં જે આલોચનાનો અધિકારમાં એ જ બધી વાત કરવામાં આવી છે, એ જ રીતે લેવામાં આવી છે. કૃપાળુદેવે આપણને સંક્ષિપ્ત કરીને આપી દીધું છે, બધું તૈયાર થાળી પીરસી દીધી છે કૃપાળુદેવે, તો અહીંયાથી આપણે કાઢવાનું છે, એટલો ફેર છે. તો આચાર્ય પદ્મનંદી રચિત પંચવિસંતી એનો નવમો અધિકાર આલોચના, આપણે આલોચના કરીએ. આજે પર્યુષણના દિવસોમાં આપણે આલોચના કરીએ. શ્વેતાંબરમાં જેમ કલ્પસૂત્ર વાંચવાનો ભાવ છે એમાં એ પ્રથમાનો યોગ છે અને એ દ્વારા એમનું જીવનચરિત્ર યાદ કરી અને પ્રભુનું સ્મરણ કરવામાં આવે છે, એમના ગુણગાન ગાવામાં આવે છે. આપણે જે આલોચના કરીએ છીએ એમાં માત્ર મહાવીર સ્વામી ભગવાન કે ઋષભદેવ ભગવાનનું જીવનચરિત્ર નહીં, પણ બધા તીર્થંકર ભગવાનને જે પ્રાપ્ત કર્યું છે એ બધાની આમાં વાત આવી જાય. કેવળી ભગવાન જેટલા થયા, અનંત કેવળી થયા, એ બધાની આમાં વાત આવી જાય. એ બધા તરફ એવો ભાવ વ્યક્ત કરીએ છીએ, એક જ નું જીવન ચરિત્ર લઈને એમ નહીં. એટલે એ અપેક્ષાએ જોવા જઈએ તો આ આલોચના જે છે એમાં સર્વ કેવળી તરફ એ ભાવ પ્રસ્તુત આપણે કરીએ છીએ. એટલે પ્રથમાનું યોગથી વિશેષ છે અને ભાવની રીતે જોવા જઈએ તો સર્વ કેવળી ભગવાનને આપણે એમાં નમસ્કાર કરીએ છીએ અને એમનું સ્વાર પણ આપણે સ્વીકારીએ છીએ. તો આપણે હવે પદ્મનંદી પંચવિસંતીમાંથી નવમો અધિકાર આલોચનાનો અધિકાર એ આપણે લઈએ. હવે સંસ્કૃતમાં શ્લોક છે, શાર્દુલ વિક્રીડિત છંદમાં છે, આપણે ગાઈ શકીએ એમ છે. એ બધા એ ગાઈએ તો વધારે સારો ભાવ આવશે.
ગિરીશભાઈ
પહેલી ગાથાથી શરૂ કરી અને આપણે લઈએ આલોચના. શાર્દુલ વિક્રીડિત છંદમાં છે. યજ્જાનંદ નિરીર્તભવંતમમલમ તત્વો મનોગાહતે ત્વન્નામ स्मृति लक्षणो यदि महामंत्रोस्तनंत प्रभ यानंच त्रितयात्मके यदि भवेन मार्गेन भव दर्शिते को लोके त्रसतामभीष्ट विषये विघ्नो जिनेश प्रभु। पहला श्लोक में कहे छे के हे जिनेन्द्र देव, जो सज्जनों मन आनंदना स्थानभूत आपना निर्मल स्वरूपनु अवगाहन करे छे, जो अनंत दीप्ति संपन्न आपना नाम स्मरण रूप महामंत्र पासे छे, अने जो आपना द्वारा बतावामां आवेल रत्नत्रय स्वरूप मोक्ष मार्ग में गमन छे, तो पछी अहीं लोकमां ते सज्जनोने पोताना इष्ट विषय में विघ्न क्यों होई सके? अर्थात तेमने इष्ट विषय में कोईपण बाधा उपस्थित थती नथी। बहु सरस भाव छे। एनी साथे मारी पासे बीजा भावार्थ में पण जे वात छे ए पण आपणे साथे साथे लईशुं। आमां आ मंगल कर्युं छे, पहेलो श्लोक छे एटले मंगल पण कर्युं छे, अने साथे साथे भाव पण एमां आपी दीधो छे के प्रभु आपनी समीपमां अमे छीए अने आपनुं स्वरूप केवुं छे ए पण कहेवामां आव्युं। आपनुं स्वरूप एवुं छे के जे स्वरूपने कारणे अमने हवे आधी व्याधि उपाधि कोई रीते शा माटे होय? आपनुं स्वरूप ज एवुं छे के एना सानिध्यमां आवता अमने कोई बीजुं विघ्न आवी शके ज नहीं, अने अमने तो आनंदनी ज प्राप्ति थाय। आपनी समीपमां आवता, आपना सानिध्यमां रहता, निद्रामां रहता अमने तो सुख ने आनंदनी ज प्राप्ति थाय। एटले कहे छे के जो सज्जनोनुं मन आनंदना स्थानभूत आपना निर्मल स्वरूपनुं अवगाहन करे छे, निर्मल स्वरूपनुं अवगाहन करे छे एटले आपनुं जे स्वरूप जे छे एने ए ध्यावे छे, ए स्वरूपने ए समझी विचारी अने एनुं ज ध्यान करे छे। हवे प्रभुનું શુદ્ધ સ્વરૂપ છે એનું ધ્યાન કરે એટલે પોતાના નિજ સ્વરૂપનું ધ્યાન એમાં આવી જાય છે। બીજી રીતે જોઈએ તો પ્રભુના સ્વરૂપનું આપણે ધ્યાન કરીએ છીએ, પ્રભુનું મહત્વ છે અને લીધે છે એમના સ્વરૂપને કારણે છે, નહીં કે એ રાજકુમાર હતા કે ક્ષત્રિય હતા અને એમને પછી રાજા તરીકે આપણે જોઈએ એ વાત નથી। એ તો વિતરાગ સ્વરૂપ એમણે પ્રગટ કર્યું છે એ ભાવ છે, એટલે દિગંબર પ્રતિમાની અંદર એ વિતરાગી પ્રતિમા બનાવવામાં આવે છે। એમને રાજા તરીકે કે મુગટ કે એમને આભૂષણો કે એ તો બધું માટી છે, એ તો નકામી વસ્તુ છે જે છોડીને તો પ્રભુ આવ્યા, દીક્ષા લીધી અને એમણે આ પ્રગટ કર્યું, એમને પછી એ બધું વસ્તુ શોભે નહીં। એમને આપણે મહાત્મા સ્વીકાર્યું છે, એમનું એમની મહત્તા છે એમને, એ તો એમના વિતરાગી સ્વરૂપને કારણે છે, અને એ વિતરાગી સ્વરૂપને માટે કહ્યું છે કે એવા વિતરાગી સ્વરૂપનું આહ્વાન જે સજ્જનો કરે છે। અને સાથે કહે છે કે અનંત દીપ્તિ સંપન્ન આપના નામ સ્મરણ મહામંત્ર પાસે, આપનું નામ સ્મરણ એટલે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનું નામ સ્મરણ કરી અને આપણે જે નમસ્કાર કરીએ છીએ એ, અને જો આપના દ્વારા બતાવવામાં આવેલ રત્નત્રય સ્વરૂપ મોક્ષ માર્ગ, નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન અને નિશ્ચય ચારિત્ર, એવો રત્નત્રય રૂપ એવા રત્નત્રય સ્વરૂપ મોક્ષ માર્ગ જે છે આ વસ્તુની પ્રાપ્તિ છે, તો પછી હવે જગતમાં કોઈ એવું નથી કે જે અમને દુઃખી કરી શકે, અમને કોઈ વિઘ્ન આપી શકે, અમને કોઈ મુશ્કેલીમાં મૂકી શકે, અમને કોઈ દુઃખ આપી શકે, કંઈ એવું રહેતું નથી। પ્રભુની સ્તુતિ અને પાછો એટલો બધો વિશ્વાસ, અને વિશ્વાસ પાછળનું કારણ પણ એમાં દર્શાવી દીધું કે આ માટે અમને આમ છે। અહીંયા એક ભાવાર્થ છે મારી પાસે, જો સજ્જનોના મનમાં આપનું ધ્યાન હોય તથા આપના નામ સ્મરણરૂપ મહામંત્ર મોજુદ હોય અને તેઓ મોક્ષ માર્ગમાં ગમન કરવાવાળા હોય, એટલે નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત હોય, તો તેમને અભિષ્ટની પ્રાપ્તિમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવી શકતું નથી. મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન આવી શકતું જ નથી. પોતે પોતાના પુરુષાર્થમાં કોઈની પણ સહાય વિના, કોઈ પણ સાધનની મદદ વિના, વિના વિઘ્ને એ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. એ વિના વિઘ્ને સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. તો આપણે આ પહેલો શ્લોક કર્યો, હવે આપણે બીજો શ્લોક લઈએ. બધા શ્લોક શાર્દુલ વિક્રીડિતમાં જ છે. આપણે ગાઈએ.
નિહસંગત્વમ રાગિતાર્થ સમતા કર્મક્ષયો બોધનમ વિશ્વવ્યાપી સમમ દશા તદ તુલા નંદેન વીરેણ ચ ઇત્કદેવ તવૈવ સંસૃતિ પરિત્યાગ કાય જાતઃ ક્રમઃ શુદ્ધસ્તેન સદા ભવચ્ચરણયો સેવાસતા સંમતા.
બીજા શ્લોકની અંદર આચાર્ય ભગવાન સ્તુતિ દ્વારા દેવ કોણ હોઈ શકે એ વાત એક તો કરે છે, અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિનો ક્રમ પણ અહીંયા દર્શાવ્યો છે. બીજા શ્લોકની અંદર કોણ એવા દેવ હોઈ શકે અને એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નો ક્રમ પણ આમાં દર્શાવવામાં આવ્યો છે. આપણે અહીંયા પહેલા અર્થ લઈએ. હે દેવ, પરિગ્રહ ત્યાગ, વિતરાગતા, સમતા, કર્મનો ક્ષય, કેવળ દર્શન સહિત સમસ્ત પદાર્થોને એક સાથે વિષય કરનારું જ્ઞાન, કેવળ જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય, આ પ્રકારની આ વિશુદ્ધ પ્રવૃત્તિ સંસારથી મુક્ત થવા માટે આપની જ થયેલી છે. તેથી સજ્જનોને સદા આપના ચરણોની આરાધના ઇષ્ટ છે. જો ક્રમ જે પહેલા તો આપ્યો, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, સર્વજ્ઞતા પ્રાપ્તિનો જે ક્રમ દર્શાવ્યો છે એની અહીંયા વાત લીધી છે, કે પરિગ્રહ ત્યાગ, પૂર્ણપણે પરિગ્રહનો ત્યાગ, બધા પરિગ્રહ, અંતરંગ અને બાહ્ય બધા પરિગ્રહોનો ત્યાગ, 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ, 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ, એ ત્યાગ કરી અને મુનિ દશા ગ્રહણ કરવી, એટલે નિર્ગ્રંથ મુનિની દશા, 28 મૂળ ગુણ સહિત બાહ્ય ચારિત્ર, અને અંતરંગ પરિગ્રહ જાય છે. અંતરંગ પરિગ્રહ 14માં મિથ્યાત્વ ગયું છે, પછી 4 કસાયો એટલે 5, અને 9 નો કસાય, એમ 14 કસાય જાય. બધા કસાય રહિત થાય એમની આત્મદશા કેવી ઊંચી હોય. કસાયો ચાલ્યા જાય એના પછી એ આત્માની કેવી ભવ્ય દશા, કેવી ઊંચી દશા પ્રભુ ક્યાં વિરાજતા હોય. નિર્વિકલ્પ ધ્યાનમાં એ કસાય રહિત થાય, એમને આનંદ સુખને શાંતિ સિવાય બીજું શું હોય? કોઈ વિકલ્પ નથી, કોઈ પણ રાગ નથી, કોઈ દ્વેષ નથી. કસાય ચાલ્યા ગયા પછી શું રહ્યું છે? બધા કસાય જેને ચાલ્યા ગયા છે એવા પરમાત્મા સુખ અને શાંતિમાં બિરાજે છે. એટલે જ એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે પરિગ્રહ ત્યાગ થાય છે અને વિતરાગતા પ્રગટ કરે છે. વિતરાગતા પ્રગટ કરે છે એટલે સમતાનો ભાવ આવે છે. આ સમતા જે છે એ ઉત્કૃષ્ટ પ્રકારની સમતા છે. એ સમતા માટે એક વાત કરું તો પરમાત્મા પ્રકાશમાં પરમ સમરસી ભાવની વાત કરવામાં આવી છે. પરમ સમરસી ભાવ, એ સમરસી ભાવમાં એમ કહેવામાં આવ્યું છે કે એના 3 ચરણ છે, 3 પગથિયા છે. પહેલા તો એને એવો જે સમરસી ભાવ પ્રગટ થયો હોય એને એમ લાગે કે છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા થાય એટલે એમ લાગે કે જે પૂતગળ છે તે બધું પૂતગળ છે. આ કોમ્પ્યુટર હોય તો પણ એ પૂતગળ છે, ને સોનું હોય તો પણ પૂતગળ છે, અને પેલી માટી છે તો પણ પૂતગળ છે, બધું સરખું છે. હીરો અને રાખ એમાં કોઈ એને ભેદ લાગતો નથી, બધું પૂતગળ છે તો પૂતગળ છે. જે કંઈ પદાર્થો એને જગતના જણાય છે, આ મોટું મકાન હોય કે ઝૂંપડું હોય, એ બધું એને તો પૂતગળ દેખાય, એમાં એને ભેદ ન લાગે. આ વધારે સારું છે ને આ ઓછું સારું છે, કે અથવા આ નથી બરાબર ને એવું બરાબર વગર બરાબર બધું ચાલ્યું જાય. સોનું ને માટી એમાં એને કોઈ ભેદ નથી લાગતો, પૂતગળ છે બસ, બીજી કોઈ વાત નથી. એને દ્રવ્યને દ્રવ્ય તરીકે જોવાની દ્રષ્ટિ થઈ જાય. એટલે જગતના બધા પદાર્થો જે કંઈ દેખાય છે, રૂપી પદાર્થો જે કંઈ દેખાય છે, બધા પ્રત્યે એને સમભાવ વર્તે. અને આવો સમભાવ વર્તે એટલે પછી એમાં રાગનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય. ઈષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ એ રાગ કરાવે. આ ઈષ્ટ છે એટલે રાગ થાય, મારે જોઈએ, આ સારું છે એટલે પછી મારે જોઈએ, અને પછી રાગ, અને પછી એને મેળવવાનો પ્રયત્ન એટલે આસક્તિ આકાંક્ષા, અને પછી સાયકલ શરૂ થઈ જાય, એક પછી એક આગળ વધવાનું, અને એ ન મળે એટલે આર્ત ધ્યાન. અને મેળવવાનો પ્રયત્ન કર્યો હોય અને એને કોઈ પરનિમિત્ત કારણે ન મળ્યું હોય એટલે એના પ્રત્યે દ્વેષ. દ્વેષ તો એમ જ થાય ને. એટલે આખા જગતનું સ્વરૂપ જે છે એ ખરેખર જોવા જઈએ તો જેમ છે તેમ દ્રવ્યને ન માનવાને કારણે, એમાં ઈષ્ટ અને અનિષ્ટ પણ સ્થાપવાને કારણે, જે વસ્તુ જ્ઞેય છે એને જ્ઞેય તરીકે રાખવાને બદલે એની અંદર ઈષ્ટ અને અનિષ્ટ પણ સ્થાપીએ. આપણે અનાદિને આ જ કામ કરીએ છીએ, બરોબર પ્રભુ, આ આટલું આટલું આપણને કહ્યું તીર્થંકર ભગવાને, પણ હજી એ દ્રષ્ટિ જતી નથી. જ્ઞેય છે તો જ્ઞેય છે, દેખાય છે, જાણવામાં આવે છે તો આવે છે બસ. એમાં સારું શું ને ખરાબ શું ને, સારું છે તો સારી સાથે શું સારું આવે છે ને, તને કેટલું એનાથી સારું થાય છે, શાંત ચિત્તે જો વિચાર કરીએ તો એક એક પદાર્થ પૂતગળ એ સોનું તમારી પાસે ગમે તેટલું હોય તો તમારા આત્માને શું ફાયદો કરે? ખરેખર શાંતિથી વિચાર કરીએ તો કઈ ફેર નથી પડતો. એટલે એક પહેલું જે ચરણ છે એમાં જે પૂતગળ પદાર્થો છે ને, એ પૂતગળ પદાર્થોમાં એ ભેદરૂપ દ્રષ્ટિ જે છે એ એમની ચાલી જાય, કોઈ ભેદ નહીં, બધું સરખું છે, અને એના લીધે થઈને પછી જ્ઞાની ન થાય, જુગુપ્સા બધું ન થાય. એક એટલા ભાવને લીધે થઈને પદાર્થ છે એના એ પૂતગળોની અંદર પૂતગળ તરીકે દ્રષ્ટિ કરવી એટલે એના ભેદભાવ ન કરતા કેટલું બધું સમી જાય છે. એટલે એ પહેલું ચરણ છે. સમરસી ભાવનું બીજું જે ચરણ છે એમાં જીવમાં ભેદ નહીં કરવા. જીવ છે તે જીવ છે, એકેન્દ્રિય છે, બે ઇન્દ્રિય છે, ત્રણ ઇન્દ્રિય વાળો, ચાર ઇન્દ્રિય વાળો, પંચેન્દ્રિય, પછી એમાં પાછો આ મનુષ્ય ને આ દેવ ને, મનુષ્ય મેં આ બ્લેક ને આ વ્હાઈટ ને આ ઊંચા ને આ નીચા ને ગોત્ર ને આ બધું શું પ્રભુ શું તું લઈને બેઠો છે? બધી પર્યાય તરફ દ્રષ્ટિ છે, તું એને જીવ તરીકે જો ને. મહાપુરુષોને જયારે સમરસી ભાવ હોય છે ને, બીજું ચરણ જે છે એમાં એ જીવને જીવ તરીકે જુએ. એ ગમે તે પર્યાયમાં હોય, એ એકેન્દ્રિય પર્યાયમાં હોય કે નિગોદની પર્યાયમાં હોય, એ જીવ છે. તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં જીવ માત્ર સિદ્ધ સમાન શુદ્ધ દેખાયો છે એવી દ્રષ્ટિ એને થઈ જાય છે કે પછી જીવ છે તો જીવ જ છે. આ એકેન્દ્રિય અને બે ઇન્દ્રિયની આપણને જે ટેવ પડી છે ને ધર્મમાંથી માપ લેવાની, એ ખોટી છે. જીવ છે તો જીવ છે, કીડી છે તો એ જીવ છે, મનુષ્ય છે તો એ જીવ છે. જીવ માત્ર ને જીવ તરીકે જોવો એટલે એમને એવા ભેદ નથી રહેતા. પર્યાયને કારણે થતા ભેદ, એમ કે આ નારકી છે અને આ દેવ છે, ના એવો કોઈ ભેદ એમને રહેતો નથી. એ તો પર્યાય વર્તમાન પર્યાય છે. અને સહજ ભાવે જીવ માત્ર ને જીવ તરીકે જુએ છે એવો સંભાવ, એ બીજું ચરણ છે. એ સમરસી ભાવનું બીજું ચરણ છે. અને ત્રીજું ચરણ છે, ત્રીજું ચરણ છે એ ગુણ ગુણીનો ભેદ ન રહેવો. ગુણ ગુણીનો ભેદ નથી રહેતો. આ ત્રીજું ચરણ જરાક સમજવા જેવું છે. ત્રીજા ચરણમાં ગુણ ગુણીનો ભેદ ન રહે એટલે શું થાય? ગુણી કોણ? પોતે ભગવાન આત્મા પોતે ગુણી. ગુણી એટલે જેમાં ગુણ રહેલા છે એ ગુણી, જેમાં ગુણ રહ્યા છે એ ગુણી, અને જે ગુણ છે તો એમાં રહેલા છે. એટલે હું આત્મા અને મારામાં આ બધા ગુણો, મારામાં અનંત બધા ગુણો, એમ જે ભેદ પડે છે ને એ ભેદ ચાલ્યો જાય. હવે એવો ભેદ ક્યારે ચાલ્યો જાય? હું આત્મા ગુણી અને મારામાં ગુણ, એ ભેદથી વાત થઈ. એમાં ભેદ ન રહે એવી દશા થવી એટલે શું થાય કે પોતે પોતાના સ્વરૂપમાં જાય અને એ રૂપે પરિણમી જાય ત્યારે ગુણો જુદા થતા નથી, એ પોતે જ એ રૂપે પરિણમી જાય. એટલે ગુણીનો ભેદ નથી થતો. અખંડ એક આત્મતત્વ દ્વેત ચાલ્યો જાય, અદ્વેતપણે અનુભવાય ત્યારે ગુણ ગુણીનો ભેદ ગયો. એટલે ગુણ ગુણીનો ભેદ દ્રષ્ટિમાં જોઈએ તો સમ્યક દ્રષ્ટિને પણ એ ગુણ ગુણીનો ભેદ ચાલ્યો ગયો હોય, અને જ્યારે નિર્વિકલ્પ ધ્યાનની દશા હોય ત્યારે એ દ્વેત રહેતો નથી, અદ્વેત થઈ જાય છે. પોતે જાણનારો અને જેને જાણે છે એ બંને એકરૂપ થઈ જાય છે. એટલે પછી ગુણ ગુણ એ બધી વાત રહેતી નથી કે પર્યાય દ્રવ્ય ગુણ પર્યાય આ બધું કંઈ રહેતું નથી, પોતે એકરૂપ થઈ જાય છે. એટલે એવો ગુણ ગુણીનો પણ ભેદ પણ ચાલ્યો જાય. એટલે આ ત્રીજું ચરણ છે સમરસી ભાવનું. પહેલા ચરણમાં પૂતગળોમાં કોઈ ભેદ નથી કરતો, પદાર્થોમાં જગતમાં કંઈ ભેદ નથી કરતો. બીજા ચરણની અંદર જીવમાં ભેદ નથી કરતો ગમે તે પર્યાય હોય તો એમાં. અને ત્રીજા ચરણમાં પોતે પોતાના સ્વરૂપમાં ગુણ ગુણીનો ભેદ પણ રહેતો નથી એવી દશા, એ પરમ સમરસી ભાવ કહેવામાં આવે છે. એટલે સમતા ભાવની જેમ આપણે વાત કરીએ એનાથી આ ઘણો આગળ વિશેષ ભાવ છે. અને મુનિઓને આવા સમરસી ભાવ હોય છે. વિતરાગતા પ્રગટ થઈ છે, હજી પૂર્ણતા નથી પ્રગટ થઈ, અને સમતા જે મૂક્યું છે તો ત્યાં એ આશય છે કે એવો ભાવ સમરસી ભાવ એમને પ્રગટ થાય છે. અને આવું થાય એટલે પેલા કર્મ પછી ઉભા રહેવાના છે, કર્મની નિજરા થઈ જ જાય. એટલે કર્મનો ક્ષય થાય છે. એટલે ચાર ઘાતી કર્મનો ક્ષય થયો, અથવા તો એમ કહી કે ભગવાન ચાર ઘાતી કર્મનો ક્ષય કરી અને સર્વજ્ઞતાને પ્રાપ્ત કરી, બેનો અર્થ એક જ છે. એટલે કેવળ જ્ઞાન કેવળ દર્શન થાય છે. એટલે આ અહીંયા ક્રમ એક તો બતાવી દીધો આચાર્ય ભગવાને અહીંયા આ ગાથામાં. એક તો પહેલા ક્રમ બતાવી દીધો કે પરિગતરાગ, વિતરાગતા, સમતા, કર્મનો ક્ષય, કેવળ દર્શન સહિત સમસ્ત પદાર્થોને એક સાથે વિષય કરનારું જ્ઞાન કેવળ જ્ઞાન, કેવળ દર્શન કેવળ જ્ઞાન. અને બધાને સમસ્ત પદાર્થોને, જગતના બધા પદાર્થોને અને પોતાના સ્વરૂપને એક સમયમાં જે જાણે છે અનુભવે છે એવું એ જ્ઞાન. જગતના પદાર્થોને તો પછી ક્યાં જાણવા જાય છે, પ્રભુ પોતે પોતાના સ્વરૂપને જાણે છે, એમાંથી આનંદ આવ્યા બાદ આનંદ સુખની પ્રાપ્તિ કરે છે, એવી દશા છે પ્રભુની તો. અને એ અનંત સુખ અને અનંત વીર્ય પ્રગટ થાય છે, આવ્યા બાદ સુખ છે, ઓછું વધતું થતું નથી, શાશ્વત રહેવા વાળું સુખ છે, જવાનું નથી, એની પ્રાપ્તિ થાય છે. ભલે ને ચાર અઘાતી કર્મ બાકી પડ્યા છે તો શું છે, હવે એ તો એની મેળે ખરી જવાના છે, એને માટે તો હવે કોઈ બીજો વિશેષ પુરુષાર્થ રહેતો નથી. એવી આ દશા કોણે પ્રગટ કરી એની અહીંયા વાત કરે છે કે એવા આનંદ સુખ અને અનંત વીર્ય, આ પ્રકારની આ વિશુદ્ધ પ્રવૃત્તિ સંસારથી મુક્ત થવા માટે આપની જ થયેલી છે, આપે જ આ રીતે પુરુષાર્થ કર્યો છે. આખો પુરુષાર્થ કોઈએ પૂરો કર્યો છે તો કોણ છે, કેવળી ભગવાન છે, તીર્થંકર ભગવાન છે, અરિયંત ભગવાન છે, બીજા બધા માર્ગમાં છે, પણ આખો પુરુષાર્થ અહીંયા જે દર્શાવ્યો એ આપે જ પૂરો કરેલો છે અને સંસારથી આપ જ મુક્ત થયા છો. તેથી સજ્જનોને સદા આપના ચરણોની આરાધના એ જ પરમિષ્ઠ કાર્ય છે. જેને પૂર્ણતા પ્રગટ કરી છે, જેને માર્ગ દર્શાવ્યો છે, પોતે માર્ગ ચાલીને બતાવ્યો છે કે જો હું આ માર્ગે આવ્યો છું, આ રીત છે અને અમે આ રીતે પ્રાપ્ત કર્યું છે, તું પણ એમ કરી શકે, આટલું બધી કરુણા, આટલી બધી અપાર કરુણા, વિશેષ આપણે શું જોઈએ, વિશ્વાસ કેમ નથી આવતો? મને તો ઘણીવાર નવાઈ લાગે કેમ થાય કે પંડિતો પણ ઘણીવાર ભૂલે છે, ઘણીવાર જાત જાતની વાતો કરે, શું લાંબી પોળી વાત કરવાની છે. પ્રભુને, પ્રભુએ જે આપ્યું છે, જે કરુણા કરી છે, એનો વિશ્વાસ કરી એટલે આપો આપ બધું ઉકેલાતું જાય છે, બધું ઉકલી જાય. મુનિ માટે આમ ને શ્રાવક માટે આમ ને એવા જે ભાગ પાડે છે ને નથી બરાબર. મુનિ એ શું છે, મોક્ષ માર્ગમાં છે. આપણે મુમુક્ષુ છીએ, હજી ચારિત્ર નથી લીધું, આપણે મોક્ષ માર્ગમાં છીએ. રસ્તો તો એ જ છે, આપણે પાછળ છીએ, પેલા આગળ છે, બરાબર છે. એમને આપણે અનુસરીએ છીએ, એ આગળ વધ્યા છે, તો આપણને એમના પ્રત્યે અહોભાવ છે, માન છે, પણ માર્ગમાં જ છીએ ને. તો મુનિ માટે આ, તમારા માટે નહીં. અરે પ્રભુ, આ તો આત્મા માટે છે, એ તો આત્મા માટે છે ને, કે મુનિ માટે છે? આવા બધા શું ભેદ, આ અહીંયા તો ચોખ્ખી વાત કરી દીધી છે. સજ્જન શબ્દ મૂક્યા છે અહીંયા, બધા આવી ગયા. સજ્જનોને સદા આપના ચરણોની આરાધના ઈષ્ટ છે. એટલે મુનિઓને પણ એ જ આરાધના છે અને શ્રાવકોને પણ એ જ આરાધના છે અને મિથ્યા દ્રષ્ટિ જેને આવવું છે એને પણ આ જ આરાધના છે, આ જ ક્રમ છે, આ જ માર્ગ છે. બહુ સરસ આખી વાત મૂકી દીધી. અહીંયા થોડોક ભાવાર્થ પણ બીજો આપ્યો છે આપણી પાસે છે, એને પણ આપણે લઈએ. હે ભગવાન, આપે જ સંસારથી મુક્ત થવા અર્થે સમસ્ત પરિગ્રહનો ત્યાગ કર્યો છે તથા રાગ ભાવને છોડ્યો છે અને સમતાને ધારણ કરી છે તથા અનંત વિજ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય આપને જ પ્રગટ થયા છે, તેથી આપ જ શુદ્ધ અને સજ્જનોની સેવાને પાત્ર છો. આપ જ પ્રશંસાને પાત્ર છો, પ્રાર્થનાને પાત્ર છો, ભક્તિને પાત્ર છો. અમારી બધાની ભક્તિ, પ્રાર્થના, સેવા બધું આપના લક્ષે જ હોય, આપના ચરણમાં જ હોય, અમારું સ્વાર્પણ તે હોય, અમે આપના શરણમાં આવીએ, આપનું જ અમને શરણ હોય. ચત્તારી મંગલમમાં આપણે એમ જ કહીએ છીએ ને, ચત્તારી મંગલમમાં ખરેખર ચાર નથી, ચાર વસ્તુ નથી. આપણે શું કહીએ છીએ, અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો, ધમ્મો મંગલમ, એ ચારે ચાર ખરેખર એક જ છે. અરિયંત ભગવાનને આપણે યાદ કરીએ તો અરિયંત ભગવાનને આપણે એમાં નમસ્કાર કરીએ છીએ, ત્યાર પછીથી આપણે સાધુને અને સિદ્ધને અને પછી સાધુને નમસ્કાર કરીએ. હવે સિદ્ધ એ શું છે કે કેવળી ભગવાનનું નક્કી હવે નિશ્ચિત એ જ પર્યાય થવાની છે, એમનું હવે એના પછીનું સ્વરૂપ છે, એક જ છે ને, એ બીજા તો નથી ને. જે કેવળી છે એ જ સિદ્ધ છે, કેવળી છે, અત્યારે ચાર અગાતી કર્મ બાકી રહ્યા છે એટલું જ, બાકી જે કેવળી છે એ જ સિદ્ધ છે, બરાબર. એટલે એના પછીનું, એટલે ભવિષ્યમાં જે થવાનું છે એને આપણે ચત્તારી મંગલમમાં નમસ્કાર કરીએ છીએ, એટલે સિદ્ધના સ્વરૂપને જ નમસ્કાર કરીએ છીએ. એ એમનું કેવળી ભગવાનનું જ એ સ્વરૂપ છે. હવે આ બાજુ આવીએ કે કેવળી ભગવાન જે છે એ થયા પહેલા એમની કઈ દશા હતી, મુનિ દશા હતી. કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું એ પહેલા એમની મુનિ દશા હતી. તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પહેલાની દશા છે એ પણ કોની, એમની જ દશા. જેમને કેવળ જ્ઞાન થયું છે એ આત્માનો વિચાર આપણે કરીએ, સિમંદર પ્રભુનો આપણે વિચાર કરીએ અત્યારે દાખલા તરીકે, તો એ ચત્તારી મંગલમમાં જે ચારને આપણે નમસ્કાર કરીએ છીએ, ચાર નથી, ચાર એ એક રૂપે જ છે, એ વાત અહીંયા આપણે કરી રહ્યા છીએ. કઈ રીતે એક રૂપે છે, એ કે સિમંદર પ્રભુ અત્યારે અરિયંત ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન છે, બરાબર છે. હવે એ સિદ્ધ થવાના ને, જયારે એમનું આયુષ્ય પૂરું થશે ત્યાર પછીથી સિદ્ધ થવાના, ચાર અગાતી કર્મોનો નાશ થશે એટલે સિદ્ધ થવાના છે. એટલે એ સિદ્ધ થનાર પણ એ જ છે ને, એ જ છે ને, એટલે પછી થવાના છે, પણ એ તો છે તો એને એ જ, કોઈ બીજાની તો વાત નથી, એ જ છે, એ જ સ્વરૂપ છે. પાછા આવીએ તો એમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું એની પહેલા એ મુનિ હતા કે નહીં, બરાબર છે ને, માર્ગમાં હતા, પૂર્ણતા પ્રાપ્ત નહોતી થઈ, કેવળ જ્ઞાન નહોતું થયું, તો એ મુનિ હતા. એટલે આપણે જે સાધુને નમસ્કાર કરીએ છીએ, બરાબર, ચત્તારી મંગલમ, અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો, ધમ્મો મંગલમ જયારે કહીએ છીએ, તો એમાં સાહુ મંગલમ કહીએ છીએ સાધુ, અથવા તો ચત્તારી શરણમ પહોંચામી એમ કરીને શરણું સ્વીકારીએ, તો એમાં ચારનું શરણું સ્વીકારીએ છીએ, તો એ જ છે, એનું શરણું છે, એ જ મંગલ છે, એ જ ઉત્તમ છે, એટલે એ પણ એ જ છે. હવે ચોથી વસ્તુ, કેવલી પનત્તો ધમ્મો શરણમ, બરાબર છે ને, એટલે કેવલી પ્રરૂપિત ધર્મ એ પણ કેવળીનો જ આવ્યો, સિમંદર ભગવાને આપેલો જે ધર્મ છે એ જ આવ્યો. એટલે ચારે ચાર વસ્તુમાં જોઈએ તો આપણે એક સિમંદર પ્રભુને લઈને વિચાર કરીએ, તીર્થંકર ભગવાનને, એ તીર્થંકર ભગવાનનું અત્યારે વર્તમાન જે સ્વરૂપ છે એને અત્યારે વર્તમાન પર્યાયને નમસ્કાર કરીએ છીએ, ભવિષ્યની પર્યાય સિદ્ધની થવાની છે એને નમસ્કાર કરીએ છીએ, અને ભૂતકાળની જે પર્યાય એમની મુનિની પર્યાય હતી એને નમસ્કાર કરીએ છીએ, અને વર્તમાનમાં એ જે દિવ્ય ધ્વનિ પ્રગટી રહ્યો છે, જે ધર્મ નો પ્રકાશ થઈ રહ્યો છે એને નમસ્કાર કરીએ છીએ. એટલે એક જ વસ્તુ છે બધું. એટલે આપણે ખરેખર જોવા જઈએ તો એમનું શરણું સ્વીકારીએ એટલે બધું આવે છે. પછી આપણે જે વધારામાં બીજી ધર્મની રીતે વાત ઉમેરી કે એ જાણ્યા પછીથી એવું સ્વરૂપ મારું છે એમ કરીને, મારું નિજ સ્વરૂપ પણ શુદ્ધ છે એટલે હું શુદ્ધ આત્માને નમસ્કાર કરું છું, હું એવા શુદ્ધ આત્માને નમસ્કાર કરું છું, એ વાત આપણે પછી સાથે લઈએ છીએ. એ ચત્તારી મંગલમમાં નથી પણ ધર્મમાં લઈએ તો એ વાત આપણે લઈએ છીએ. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની પહેલી ગાથા, પહેલો કળશ સમયસારની અંદર, નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સરો ભાવાંતર છિદે, એમાં શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કરીએ. શુદ્ધ સ્વરૂપને કહો કે સિદ્ધના સ્વરૂપને નમસ્કાર કહો, એક જ વાત છે. એટલે શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કરીને આપણે આપણા નિજ સ્વરૂપ જે છે આત્માનું મહાત્મ સ્થાપવું છે. આપણને એમ લાગવું જોઈએ કે આપણો આત્મા એવો છે. એ નહીં વિશ્વાસ આવે તો કોઈ ધર્મ શરૂ થવાનો જ નથી. તમને વિશ્વાસ એમાં આપવામાં આવે કે તમે આ થઈ શકો છો તો જ તમે પુરુષાર્થ કરશો, ને ત્યાં સુધી પુરુષાર્થ ઉપડશે જ નહીં. તમને એમ થાય કે ના, મારું એ કામ નહીં, મારાથી નહીં બને, મારાથી નહીં બને. એટલે ભગવાને તમને એમ કહ્યું છે કે ભાઈ તારાથી જ બનવાનું છે, તું તારા સ્વરૂપમાં જા, તારાથી જ એ સ્વરૂપની પ્રાપ્તિ થવાની છે, બીજો કોઈ તને કરાવી દેવાનું. અહીંયા એ વાતને અહીંયા આપણે સ્વાર્પણના ભાવમાં લીધી છે કે સજ્જનો આપણે એ નમસ્કાર એટલા માટે કરે છે કે આપે એને પ્રાપ્ત કર્યું છે. અને એમાં ક્રમ બતાવ્યો કે આ રીતે ક્રમમાં આપે જ એને પ્રાપ્ત કર્યું છે માટે સજ્જનો આપને જ ઈષ્ટ જાણી અને નમસ્કાર કરે છે. આ અહીંયા બીજા શ્લોકની અંદર એનો અર્થ આવ્યો છે. બહુ સુંદર છે, બહુ ભાવવાહી છે. પ્રભુ પ્રત્યેનો આપણનો જે ભાવ છે ને એ આખો એમાંથી ઉદભવે છે. હવે આપણે ત્રીજો શ્લોક લઈએ. પર્યુષણમાં તો આલોચના જોઈએ, આપણા અભિમાન ટળી જાય નહીં, મોટાઈ બધી ચાલી જાય, પ્રભુના શરણમાં જઈએ. એટલે તો ત્રીજો શ્લોક આપણે લઈએ. આ પણ શાર્દૂલ વિક્રીડિત છંદમાં જ છે. યદે તસ્ય દટ્ટા મમ સ્થિતિર ભૂત્વત્વ સેવયા નિશ્ચિતમ ત્રૈલોકેશ વળિયસોપિ હિ કૃતઃ સંસાર શસ્ત્રોર્ભયમ પ્રાપ્ત શ્યામૃત વર્ષ હર્ષ જનકમ સત્યંત્ર ધારા ગૃહમ ઉષા કિં કરુતે સુચૌ કતરો મધ્યાહ્ન કાલા તપ. આ ત્રીજા શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે હે ત્રિલોકી નાથ, ત્રણ લોકના નાથ, ઉત્તવલોક, મધ્યલોક અને અધોલોક, ત્રણ લોકના નાથ. ત્રણ લોકમાં રાજ કરવું હશે એમને. ત્રણ લોકના નાથ, ત્રણ લોકના નાથ આપણે કહીએ છીએ. પ્રભુ શું ત્રણ લોકમાં રાજ કરે છે? ત્રણેય લોકના જે જીવો છે એ બધા જીવોનું આ જ સ્વરૂપ છે. અને એમને માટે એમને માટે રોલ મોડેલ જો કોઈ હોય તો આ જ. ત્રણેય લોકના જીવો માટે જે શાશ્વત અવસ્થા છે તે આ જ અવસ્થા છે, માટે એ ત્રિલોકનાથ કહેવાય. કોઈ જીવને માટે શાશ્વત અવસ્થા બીજી નથી. શાશ્વત અવસ્થા કઈ? સિદ્ધ અવસ્થા. જો નિગોદમાં અનંતકાળ જીવનો ગયો, નિગોદમાં અનંતકાળ જીવ રહ્યો, છતાં એ શાશ્વત અવસ્થા નથી. ભલે અનંતકાળ ગયો પણ પછીનો જે વચ્ચે જે છે ત્રસનો કાળ તો બહુ ઓછો. નિગોદમાંથી નીકળ્યો પછી 2000 સાગરોપમનો ત્રસ કાળ હોય, અને 2000 સાગરોપમના ત્રસ કાળમાં જીવ પુરુષાર્થ કરી અને પછી એ સિદ્ધત્વ પ્રગટ કરી લે, પછી સિદ્ધ દશા કેટલી? અનંતા આનંદ કાળ. એટલે પેલો તો 2000 સાગરોપમનો જ કાળ. હવે જો એમાં ચૂકી ગયો કે ધર્મ ન કરે અને નથી એ પોતે પુરુષાર્થ કરતો 2000 સાગરોપમના કાળમાં, ત્રસ કાળમાં, ત્રસ કાળ એટલે 2 ઇન્દ્રિયથી માંડીને 5 ઇન્દ્રિય સુધી એ ત્રસ કાળ, તો એમાં જો એનો પુરુષાર્થ નથી ઉપડતો તો એ પાછો એ નિગોદમાં ચાલ્યો જાય. પેલું નિત્ય નિગોદમાંથી આવ્યો તો હવે એ ઇતર નિગોદમાં જાય. નિત્ય નિગોદમાંથી આવ્યો તો હવે ઇતર નિગોદમાં ચાલ્યો જાય. પણ એની વાત જવા દો, પણ 2000 સાગરોપમનો કાળ આ આનંદ કાળની અપેક્ષાએ કેટલો કહેવાય? ન્યુયોર્કથી એલએ સુધીની એક લાઈન દોરીએ અને એના ઉપર એક કાપો મૂકીએ, એક કચામ, એના જેવી વાત છે. કેટલો અલ્પ કાળ છે! અનંત 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 કાળ સુધી આ જીવ શુદ્ધ ભાવમાં, સિદ્ધ સમાન અવસ્થામાં, એ સિદ્ધ તરીકે જ રહેવાનો છે. એવી જ દશા જેવી વર્તમાનમાં જે સિદ્ધોની દશા છે, એ જ દશા આ જીવની થવાની છે. એ વહેલું કે મોડું એને એ જ કરવાનું છે, બીજું કંઈ થવાનું નથી. જો નહીં કરે આ અત્યારના 2000 સાગરોપમના કાળમાં આપણો કેટલો ગયો ખબર નથી, અને અત્યારે જો વર્તમાનમાં નહીં ગયો ઇતર નિગોદમાં જશે, ફરી પાછો અનંત કાળે પાછો એમાંથી નીકળશે, ત્યારે પણ પાછું એ જ કરવાનું છે. એને રખડીને કરવું છે કે સહેલાઈથી કરવું છે, સીધી રીતે કરવું છે, એ પછી એને નક્કી કરવાનું રહ્યું. દશા તો બે જ છે, અનંતકાળ એ નિગોદમાં રહ્યો એક દશા, અને બીજી અનંતા અનંતકાળ એના કરતા પણ વિશેષ, નિગોદમાં રહ્યો એના કરતા પણ વધારે કાળ સિદ્ધની દશા. બે જ દશા તો બે જ છે, જીવની બે જ દશા છે. આ વચ્ચે વર્તમાનમાં જે એની બે દશા છે એ તો અતિ અલ્પ છે. એટલે દશા તો ખરેખર જીવની બે જ હોય. સંસારી અવસ્થા જે કહી એમાં વધારે સમય તો એનો નિગોદનો અને પછી સિદ્ધનો, બે જ છે. વચમાના કાળમાં એને કરવાનું છે, એ પુરુષાર્થનો એને કાળ મળ્યો છે. એ બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય એમ કે 5 ઇન્દ્રિય પહોંચ્યો છે, મનુષ્ય થયો છે, સમજણ આવી છે, ધર્મ મળ્યો છે. હવે કોઈ બાનું છે નહીં એની પાસે, આનાથી વધારે શું મળે? તોય નથી કરવું તો પછી ભાઈ પડ, તને કોઈ બીજું રોકી શકે એમ નથી. કેમ કે પુરુષાર્થ કરવા માટે થઈ અને બધા એને અનુકૂળ સંયોગો જોઈશે. બે ઇન્દ્રિયમાં ત્રણ ઇન્દ્રિયમાં એ પુરુષાર્થ નહીં થાય, મોક્ષનો પુરુષાર્થ થવાનો નથી થવાનો. પચેન્દ્રિય થયો, પણ પચેન્દ્રિય તો ઘણા જ છે, બીજા પ્રાણીઓ પચેન્દ્રિય છે, સંઘની પચેન્દ્રિય થયો છે, પ્રાણીઓ પણ સંઘની પચેન્દ્રિય છે, પણ મનુષ્ય થયો છે એનાથી આગળ. પણ મનુષ્ય થયો તો પણ શું, મનુષ્ય ઘણા જ છે, કાપા કાપી કરે છે ને, આતંકવાદ કરે છે, ધડાધડી કરે છે, શું લઈને બેઠા છે આખા આટલા નાના જીવન માટે થઈ, અને શું એ નથી લઈને બેઠા, એ પૈસાની પાછળ પડ્યા છે. હવે જીવન તારું ભાઈ કેટલું, તું 60-70 વર્ષનું તારું આયુષ મુખ, પછી તું જેટલું જીવે એટલો બાકી પ્લસ માગણ 70 મુખ, એમાંથી તારા 28-30 વર્ષ તો ભણવામાં ચાલ્યા ગયા બરાબર, અને પછી વધારે વધારે 65 વર્ષ સુધી એક્ટિવલી કામ કરી શકે, પછી ત્યાં કરી શકવાનો છે. પછી ત્યાં એ પહેલા જ ઉપાધિઓ તો શરીરમાં આવી ગઈ હોય, એટલે 30 વર્ષના એ જિંદગીમાં તું શુક્રા નક્કામાં આટલો બધો આંફળો ફાફડો થાય છે, તું ભગવાન આત્મા છો એમ વિચારીને કરીશ તો એ જ મળવાનું છે, અને એની પાછળ દોડીશ તો તને એ જ મળવાનું છે, પુણ્ય પ્રમાણે બધું પ્રાપ્ત થાય છે. નકામો શુકરા દોડે છે, જે કરવાનું છે કર ને, તને આ લક્ષ્મી મળી છે. અહીંયા ત્રિલોકી નાથ જે કયા છે, એ ત્રિલોકી નાથ એ રીતે છે કે જીવનું એવું જ સ્વરૂપ છે, દરેક જીવ છે એ ત્રિલોકી નાથ થવાનો છે. એવા એ ત્રિલોકી નાથ જેમણે પ્રગટ કર્યું છે વર્તમાન પર્યાયમાં, એમને અહીંયા સંબોધન કરીને અહીંયા આપણે કહીએ છીએ કે હે ત્રિલોકી નાથ, જો આપની આરાધનાથી નિશ્ચયથી મારી એવી દ્રઢ સ્થિતિ થઈ ગઈ છે, આપની આરાધનાથી નિશ્ચયથી, વ્યવહારથી વાત નથી કે નિશ્ચયથી, અહીંયા નિશ્ચય કયા અર્થમાં લેવો, બંને અર્થમાં, સામાન્ય અર્થમાં અને નિશ્ચયથી, ખરેખર નિશ્ચયથી મારી એવી દ્રઢ સ્થિતિ થઈ ગઈ છે, તો પછી મને અતિશય બળવાન સંસારરૂપ શત્રુથી પણ ભય કેમ હોય. નિશ્ચય બે અર્થમાં એટલા માટે કહું છું, નક્કીપણે એક સામાન્ય અર્થ છે એ પણ આવી જાય છે, અને નિશ્ચયથી એટલે ખરેખર નિશ્ચયથી, નિશ્ચયથી કેમ કે આપના જ્ઞાનમાં હું ભવ્ય તરીકે દેખાયો, સિદ્ધ સમાન થયો, એટલે એ નિશ્ચય થઈ ગયો કે મારું શુદ્ધ સ્વરૂપ છે, એ નિશ્ચય છે, કહેવા ખાતર નથી, વ્યવહાર નથી, એમ નિશ્ચયથી. એટલે નિશ્ચયથી મારી એવી દ્રઢ સ્થિતિ થઈ ગઈ છે, કેમ કે મેં આપની આરાધના કરી, પ્રભુની આરાધના કરી, એટલે નિશ્ચયથી એને સમજમાં આવ્યું કે પોતે સિદ્ધ સમાન છે, એમ નિશ્ચયથી છે, વ્યવહારથી વાત નથી. એવી સ્થિતિ થઈ ગયા પછીથી જેને આત્માનો અનુભવ કર્યો અને પોતે પોતાને સિદ્ધ સમાન સમજી અને હવે પુરુષાર્થ ઉપાડે છે, હવે એને બીજું કોણ નડવાનું છે, કયો શત્રુ એને એમાંથી દગાવી શકે, એને ચલિત કરી શકે, કોણ એને એની સાધનામાંથી પાછો ફાડી શકે, એટલે એ વાત કરી છે કે અર્થાંત કોઈ નહીં. અમૃત વર્ષાથી હર્ષ ઉત્પન્ન કરનાર એવા ઉત્તમ ફુવારાયુક્ત ગૃહને પ્રાપ્ત થયેલ પુરુષને, બધા પાણીના ફુવારા હોય અને એવું સરસ મકાન હોય, ગિરીશભાઈનું આજુબાજુ બધા ફુવારા હોય અને સરસ મકાન હોય, ઠંડક આવતી હોય એમ, અહીંયા તો એસી છે પણ એસી વગરની વાત હોય તો પછી ગરમી ક્યાંથી લાગે એમ અહીંયા કેવું છે કે અમૃત વર્ષાથી હર્ષ ઉત્પન્ન કરનાર એવા ઉત્તમ ફુવારાયુક્ત ગૃહ, એવું ઘર એના એ જેને પ્રાપ્ત થયું છે, એવા પુરુષને શું ગ્રીષ્મ ઋતુમાં મધ્યકાલીન સૂર્યનો અત્યંત તીક્ષ્ણ સંતાપ એટલે તાપ પણ શું દુઃખી કરી શકે છે? એને તાપ લાગે? નથી લાગતો. અર્થાન નથી કરી શકતો. ગમે એવો સૂર્ય તપતો હોય પણ તમે તો અંદર ઠંડકમાં બેઠા છો, તમને તો ઠંડક પ્રાપ્ત થઈ, તમને શું છે? સૂર્ય કેટલો તપ્યો, કેટલા ડિગ્રી ગયું, 110 ડિગ્રી થયું, તો તમને શું છે? અહીંયા તો કહીએ કે એસીમાં તમે બેઠા છો, તમને ક્યાં નડે છે? બહાર 110 તો ચર્ચા કરીએ ને, બહુ તાપ છે, બહુ તાપ છે, પણ ક્યાં નડ્યું તમને? તમે ઘરમાંથી બહાર નીકળો, કારમાં બેસો, ત્યાંથી એસી ચાલુ છે, સ્ટોર સુધી પહોંચો છો અને બહાર નીકળીને સ્ટોરમાં એસી ચાલુ છે, તમને ક્યાં નડે છે? અહીંયા જેને પ્રભુનું શરણ લીધું છે અને જેને પ્રભુનું શરણ લેતા આ પ્રાપ્તિ થઈ છે નિશ્ચયથી કે પોતે સિદ્ધ સમાન છે, હવે એ વસ્તુ પ્રાપ્ત થયા પછીથી બીજું કયું બળ છે કે જે એને ચલિત કરે? કોઈ ચલિત નથી કરી શકતું. અમે પ્રભુના વખાણ કર્યા છે, મહાત્મા બતાવ્યું છે, માર્ગ બતાવ્યો છે ને, પછી પાછું પોતે શરણાગતિ સ્વીકારી છે અને પોતાને પ્રાપ્ત થયું છે, એટલી બધી વાત કરી દીધી છે. કાથાની વિશેષતા પદ્મનંદીની આ છે, એટલી થોડીક લીટીઓની અંદર કેટલા બધા ભાવ કર્યા છે. બહુ સરસ વાત મૂકી દીધી છે. આપણે ચોથો શ્લોક લઈએ, સાર્દૂલ વિક્રીટિકમાં છે એ પણ, એટલે આગળ લઈએ. આપણે અહીંયા કહે છે કે યહ કસ્તિ નિપુણો જગત્રયગતાન દાર્તને સાફિરમ સારા સાર વિવેચન કમનતા મીમાંસાતે નિસ્તુમ તસ્ય ત્વં પરમેક એવ ભગવન સારૂરસારં પરમ સર્વં મેવ ભવદા સ્થિતસ્ય મહતિ તેના ભવન્યિર્વૃતિઃ. ચોથા શ્લોકમાં અહીંયા કહે છે કે હે ભગવાન, જે કોઈ ચતુર પુરુષ સાર અને અસાર પદાર્થોનું, સાર અને અસાર, કામના અને નકામા, ઉપયોગી ને બિન ઉપયોગી, યુઝલેસ અને યુઝફુલ બંને, સાર અને અસાર પદાર્થોનું વિવેચન કરનાર, એને સમજનાર, જુદા પાડી શકે તે, કે આ સાર કહેવાય ને આ અસાર કહેવાય, એનું નામ વિવેચન થયું. શું સાર છે ને શું અસાર છે એ નક્કી કરી શકે એટલો હોશિયાર, એટલો બુદ્ધિશાળી. સાર અને અસાર પદાર્થોનું વિવેચન કરનાર અસાધારણ મન દ્વારા નિર્દોષ રીતે ત્રણેય લોકના સમસ્ત પદાર્થોનો ઘણા કાળ સુધી વિચાર કરે છે. કેવું? અસાધારણ મન એટલે તીક્ષ્ણ બુદ્ધિથી, બુદ્ધિ શક્તિ એવી છે કે જેના દ્વારા એ બરાબર એ નિર્ણય કરે કે આ સારભૂત છે ને આ અસારભૂત છે, અને ઘણો સમય સુધી એટલે તર્કથી પણ વિચાર કરે, ઉપદેશ પ્રાપ્ત કરીને પણ વિચાર કરે. ઘણો સમયની વાત એના પાછળ કહેવાનો આશય એ છે, એમને નિર્ણય નથી લઈ લેતો કે આ સારભૂત છે આ અસારભૂત છે. કોઈએ કહ્યું માટે નહીં, હું કહું છું માટે તમે નક્કી કરી દો તો ખોટું પડશે પ્રભુ, કાલે બીજું કોઈ આવીને કહેશે તો તમે બદલાઈ જશો. એટલે પ્રભુ તો એમ કહે છે કે તું જાતે નક્કી કર, ધર્મની વાતમાં તું અનુભવ સહિત નક્કી કર. કુંદકુંદાચાર્ય ભગવાને પણ એમ જ કહ્યું છે ને ગાથામાં કે તું નક્કી કર, એમ અનુભવ સહિત તું નક્કી કર. એટલે અહીંયા જે વાત કરી છે ને, ઘણા સમય સુધી, એનું કારણ જે છે કે ત્રણેય લોકના સમસ્ત પદાર્થોનો ઘણા કાળ સુધી વિચાર કરે છે કે આ જગત કેવું છે, આ બધા પદાર્થો કઈ રીતે છે. પ્રભુએ કહ્યું છે એ વાતને પણ સમજે છે, વિચાર કરે છે, તર્ક કરે છે પોતે કે ના એમ ન હોય તો, ધારો કે છ દ્રવ્યને આપણે ન માનીએ તો, એવો તર્ક કરી શકાય. સીધું માની લઈએ છીએ ને આપણે કે છ દ્રવ્ય છે, પ્રભુએ કહ્યા છે, પણ આપણે તર્ક કરી શકીએ કે ના છ દ્રવ્ય નથી, શા માટે સાત નહીં, એમ તર્ક કરીએ, પ્રશ્ન પૂછીએ આપણી જાતને અને પાછા આપણે સમાધાન શોધીએ, અને પછી જે દ્રઢતા થાય એ કેવી થાય, કેટલી બધી દ્રઢતા થાય, કોઈ બદલી ના શકે. બીજો આવીને કહેતો હોય કે ના ઉપર હું તને સમજાવું, થાય કે નહીં? કે વારંવાર વારંવાર આપણે જાતે આપણી જાત સાથે ડાયલોગ કરીએ ને, સંવાદ કરીએ ને, એમાંથી આપણને દ્રઢતા થાય. પ્રભુએ જે કહ્યું, જે વાણીમાં આવ્યું, દિનવાણીમાં, એને આપણે સ્વીકાર કર્યો પહેલા વાંચીને, ઉપદેશમાંથી પ્રાપ્ત થયું એ, ભલે સમય જાય પણ દ્રઢતા કરવી છે તો પછી આપણે જાતે એમાં વિચાર કરવો પડે. એટલે આ જે છે એ હોશિયાર છે, બુદ્ધિશાળી છે, એટલે એ અસાધારણ મન દ્વારા, એટલે તીક્ષ્ણ બુદ્ધિપૂર્વક એમાં બુદ્ધિ પૂરેપૂરી બધી રીતે લગાવીને નિર્દોષ રીતે કોઈ પણ પ્રકારના દોષ સિવાય, એટલે કઈક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વગર, અહીંયા બધાને એવું હોય ને બરાબર ને, ન્યાયપૂર્વક એટલે નિર્દોષ રીતે ત્રણેય લોકના સમસ્ત પદાર્થોનો ઘણા કાળ સુધી વિચાર કરે છે, તેને કેવળ એક આપ જ સારભૂત, આપ જ ભગવાનને કહે છે આપ જ સારભૂત અને અન્ય સર્વ અસારભૂત છે, તેથી આપના શરણે આવેલા મને મહાન આનંદ પ્રાપ્ત થાય છે. આપ સારભૂત છો એટલે આપનું સ્વરૂપ, એ તો તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને લીધા છે, જે સ્વરૂપ આપે પ્રગટ કર્યું છે, જેને અમે વંદન કરીએ છીએ, એ સ્વરૂપ જ સારભૂત છે, જગતમાં બીજું કઈ સારભૂત નથી, બીજું બધું અસાર છે. આ પર્યાય આપે જે પ્રગટ કરી એ પર્યાય સારભૂત છે, જે પર્યાય પ્રગટ કરીએ એટલે બધા જીવોની બીજી અન્ય જે કોઈ પર્યાય છે એ પર્યાય સારભૂત નથી. એ ભલે ને દેવની હોય ઇન્દ્રની હોય તો શું થયું, ગમે તે પર્યાય હોય એ પર્યાય સારભૂત નથી. આ જ પર્યાય સારભૂત છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને જે પર્યાય પ્રગટ આપે કરી એ જ સારભૂત છે, બીજું કઈ સારભૂત નથી. પર્યાયની વાત છે, આપે જે પ્રગટ કર્યું છે ને જે સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ એ જ સારભૂત છે, બીજું કઈ સારભૂત નથી. જગતના પદાર્થોની તો વાત જ જવા દો, એ તો કોઈ સારભૂત છે જ નહીં, પણ જીવોમાં જીવોની જે પર્યાય છે, દેવની પર્યાય હોય ઇન્દ્ર થયો હોય તો પણ સારભૂત નથી, અરે ચક્રવર્તીની પર્યાય છે એ પણ સારભૂત નથી. આપે જે પ્રગટ કર્યું છે એ સારભૂત છે, એટલે તો ચક્રવર્તી નીકળી પડે છે, ચક્રવર્તી શુક્રા નીકળી પડે છે છોડીને બધું. આ પર્યાય સારભૂત છે. તેથી આપના શરણે આવેલા મને, હું આપના શરણે આવ્યો છું ત્યારે મને આનંદ થાય છે, મહાન આનંદ પ્રાપ્ત થાય છે, પ્રભુ ખૂબ આનંદ થાય છે. ચોથા શ્લોકમાં કેટલી સરસ વાત કરી છે, અહીંયા થોડોક જે અર્થ આપ્યો છે એ જરા જોઈએ. અહીંયા પણ આ જ પ્રકારે અર્થ આપ્યો છે કે આ પદાર્થ સારરૂપ છે અને આ પદાર્થ અસારરૂપ છે, એ પ્રકારે સારા સારની, સાર અને અસારની પરીક્ષામાં એક ચિત્ત થઈ જે કોઈ બુદ્ધિમાન મનુષ્ય ત્રણેય લોકના સમસ્ત પદાર્થોનો અબાધિત ગંભીર દ્રષ્ટિથી વિચાર કરે છે, તો તે પુરુષની દ્રષ્ટિમાં હે ભગવાન, આપ જ એક સારભૂત પદાર્થ છો અને આપથી ભિન્ન સમસ્ત પદાર્થોમાં, આપથી ભિન્ન સમસ્ત પદાર્થો અસારભૂત જ છે, અતઃ આપના આશ્રયથી જ મને પરમ સંતોષ થયો. ખાસ વિશેષ વાત નથી, એ જ રીતે વાત લીધી છે. આ મારી પાસે આલોચના છે, આમાં અનુવાદક હરિલાલ ભાણી ભાવનગરથી એમણે અનુવાદ કર્યો છે અને દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટમાંથી આ પદ્મનંદી આચાર્ય રચિત આલોચનાનો એક ભાવાર્થ એમણે લખ્યા છે, અર્થને એટલે અર્થ અહીંયા જે છે એમાં એ જ પ્રકારે અર્થ લખ્યા છે, થોડોક બીજો ભાવાર્થ લખ્યો છે, વિશેષ નથી, પણ આપણે એમ થાય કે કોઈક વાત બીજી મળે, કેમ કે ત્યાંથી આ પ્રકાશિત થયું છે એટલે કોઈક અપેક્ષા છે. કોઈ કાના ઉપર ટીકા લખે તો અદભુત ટીકા લખાય, પણ આમાં ટીકા લખવા કરતા ભાવવાળી વાત છે નહીં, વધારે તો ભાવમાં આપણે આવી જઈએ એવી વાત છે, અને પર્યુષણના દિવસમાં તો આ જ હોય, બીજું શું હોય. બહુ સુંદર વાત છે, આપણે એક વધારે લઈએ, સમય થયો છે, કઈ નહીં, આપણે ચાર સુધી રાખીએ, 12 વાગે છે, લઈએ તો લઈએ, 5મી લઈએ, બરાબર છે પ્રભુ, આપણે થોડું મોડું થયું એટલે લઈએ, 5 તો લઈ લઈએ, બરાબર પ્રભુ. જે પૂજામાં જે ભાવ હતો એના કરતા અહીંયા તો ઉત્કૃષ્ટ ભાવ છે, ભાવ આવી હતી પણ એના કરતા અહીંયા તો ઉત્કૃષ્ટ છે આપણે, કેમ કે ત્યાં પ્રભુના ગુણગાન ગાતા આટલો વિસ્તાર આપણે સમજતા નતા, આપણે હૃદયમાં એટલા નતા એ પકડ્યા, કેમ કે ગાવામાં ઝડપમાં નીકળી જતું હતું, એ જ વાત અહીંયા આપણે શાંતિથી લઈ રહ્યા છે. આ પૂજા જ છે ને પ્રભુ, બીજું શું છે, આરોધના એક પ્રકારે પૂજા છે. પાંચમો શ્લોક લઈએ, જ્ઞાનમ દર્શનમ અપ્યશેષ વિષયમ સૌખ્યમ તથા ચંતિકમ વીર્યમ ચ પ્રભુતા ચ નિર્મલતરા રૂપમ સ્વકીયમ તવ સમ્યગ ઉગ્ર સાધિનેશ્વર ચિરાત્ નો પલ્લબ દેત્યયી
नातं किन्न विलोकितं किमथ प्राप्तं न किं योगिभि।
पांचमा श्लोक में अहीं
बात करे छे
पूर्ण साध्य जे छे ने एनुं अहीं मां वर्णन लीधुं छे। पूर्ण साध्य दशानी वात करी छे अहीं अनुवादमां એટલે અર્થમાં કહે છે કે હે જિનેશ્વર, આપનું જ્ઞાન અને દર્શન સમસ્ત પદાર્થોનો વિષય કરનાર છે। આપનું જ્ઞાન અને દર્શન સમસ્ત પદાર્થોનો વિષય કરનાર છે। પ્રભુ, આપના જ્ઞાનમાં સમસ્ત પદાર્થો જણાય છે, કોઈ પદાર્થ આપના જ્ઞાનમાં ન જણાય એમ નથી। આપનું જ્ઞાન પૂર્ણ છે, જ્ઞેય માત્ર આપના જ્ઞાનમાં ઝળકે છે, કોઈ વિષય એમાં ન જણાય એમ નથી। તમારી મેડિકલની વિદ્યા હોય, એન્જિનિયરિંગની વિદ્યા હોય કે ગમે તે આઈટીના હોય, ને માત્ર એમાં જણાય છે। ઘણાને મનમાં એમ પ્રશ્ન થાય છે, અમે પ્રવચન સારનો સ્વાધ્યાય કરતા હતા, પછી એમાં કેવળ જ્ઞાનની વાત આવી, સર્વજ્ઞતાની વાત આવી, પછી અમારે આ સ્વાધ્યાયમાંથી એક ભાઈએ આમ તો અભ્યાસ સારો, પણ એમને પ્રશ્ન પૂછ્યો, પણ કે રમેશભાઈ કેવળ જ્ઞાન થયું, પણ આ બધું દુનિયાનું બધું આ બધી વસ્તુનું જ્ઞાન કેવી રીતે થઈ જાય? તો કે માહિતી તો મેળવવી તો પડે ને, એને માટે કેવી રીતે થાય? મેં કીધું જ્ઞાન ગુણ જ એવો છે, અહીંયા અંતરમાં જે ભગવાન આત્મા બિરાજે છે એ જ્ઞાન સ્વરૂપ છે, ને જ્ઞાન ગુણ જ એવો છે કે એ અરીસાની જેમ છે, એમાં બધું જ દેખાય, ઝળકે, જગત આખું ઝળકે છે। પ્રભુને તો પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, આત્મપ્રદેશોથી સીધું જ્ઞાન થાય છે, વચમાં ઇન્દ્રિયોની જરૂર નથી, એટલે જ્ઞેય માત્ર જણાય છે। પ્રભુને દરેક કોઈ વિષય બાકી નથી એ એમના જ્ઞાનમાં ન જણાય। અને ખરેખર એમ છે, કેવળી ભગવાન તીર્થંકર ભગવાનને એ સર્વ વિદ્યામાં પારંગત હોય, સર્વ વિદ્યા, તમે કોઈ પણ વિદ્યા વિશે કહો તો એમનાથી કોઈ આગળ હોય નહીં। તીર્થંકર ભગવાનને એવું પુણ્ય હોય, બળમાં પણ સૌથી બળવાન એ હોય, અને આ તો પ્રથમાનુ યુગમાં સરસ વાર્તા તરીકે આ વાત આવી છે કે પાંડવો અને કૌરવો અને બધી આ સભા હતી, ને એમાં વાત નીકળી કે સૌથી બળવાન કોણ, સૌથી બળવાન કોણ, તો બધા જુદા જુદા નામ આપ્યા કે ભાઈ આ બળવાન, આ બળવાન, ભીષ્મ પિતામહ બળવાન, ને આ બળવાન, ને ભીમ બળવાન, ને દુર્યોધન બળવાન, બધાની વાતો ચાલી બધી। પછી કોઈકે કહ્યું કૃષ્ણ બળવાન, એમ પણ એટલે સુધી પણ વાત આવી। ત્યારે કોઈકે કહ્યું કે ના, બનતા સુધી કૃષ્ણ ભગવાન જ જવાબ આપ્યા કે સૌથી બળવાન તો નેમનાથ ભગવાન, તીર્થંકર ભગવાન, સૌથી બળ વધારે કોનું, સૌથી બળ વધારે નેમનાથ ભગવાન। એ રીતે વાસુદેવ તરીકે કૃષ્ણનું બળ વધારે હોય, પણ એને બદલે તીર્થંકરનું બળ વાસુદેવ કરતા વધારે, એમનું બળ એટલું, રૂપ પણ એમનું જ હોય વધારે, સૌથી સુંદર રૂપ કોનું હોય, તીર્થંકરનું જ હોય। એટલો બધો પુણ્યનો ઉદય, એટલો બધો વર્તતો હોય, હવે એમાં એ શરીરમાં બીજું શું થાય, પરમ ઉદારિક સુંદર શરીર લઈને આવ્યા હોય, એ બીમાર થાય ને માંદા પડે ને એમ દવા જોઈએ ને આવી બધી વાત, વાહિયાત વાતો બધી હોય નહીં પ્રભુ, બધા જોડી કાઢેલી બધી હમણાંની બધી માં છે ને, પછી એમને આવો ઉપસર્ગ નડે, નામ નડે હોય પ્રભુ, એમને તો આવું પરમ ઉદારિક સુંદર બળવાન શરીર લઈને આવ્યા, એમનું સહનન કેવું હોય, હાડકા કેવા, વજ્ર જેવા હાડકા હોય, એમની ઉપર વજ્ર પડે તો હાડકું તૂટે નહીં, એવી અદભુત વસ્તુ હોય। તો અહીંયા વાત આપણે ચાલે છે કે બધા જ એને વિષય કરનાર એમનું જ્ઞાન છે, એટલે હે જિનેશ્વર, આપનું જ્ઞાન અને દર્શન સમસ્ત પદાર્થોનો વિષય કરનાર છે। આપના સુખ અને વીર્ય અનંત છે, સુખ અને વીર્યની વાત કરી, બળની વાત કરી, જો અહીંયા આવી, તથા આપનું પ્રભુત્વ અતિશય નિર્મળ છે, એવું પ્રભુત્વ કોઈનું ન હોય, એ વ્યક્તિત્વ જ ન હોય તો પછી પ્રભુત્વની ક્યાં વાત કરી, એવું વ્યક્તિત્વ જ કોઈનું ન હોય જગતમાં। વીસ તીર્થંકર ભગવાન અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજે છે, એ વીસે વીસનું જેવું પ્રભુત્વ છે એવું પ્રભુત્વ બીજા કોઈનું નહીં જગતમાં, જોઈને તમને લાગે આ, તમે પ્રભાવમાં આવી જાઓ, એ મૂંડ જીવો નથી આવતા, તે શોભા બીજી બધી જોઈને ચાલ્યા આવે છે સમોસરણની, એ મૂંડ જીવોની વાત જવા દો, પણ બાકી જીવો પામે છે, સમોસરણમાં ધર્મ પામે છે એમ નથી, એટલે તો સમોસરણનું એટલું મહાત્મ્ય છે। સમોસરણને પવિત્ર પૂજ્ય ગણવામાં આવે છે વ્યવહારથી, કેમ કે પ્રભુ બિરાજે છે ને, એટલે વાતાવરણ જ આખું બદલાઈ જાય છે, સમસ્તનું વાતાવરણ બદલાઈ જાય, દ્વેષભાવ થાય નહીં, રાગ થાય નહીં, વેર ઝેર બધું ચાલ્યું જાય, મનની ખૂબ શાંતિ હોય, તમે વધારેમાં વધારે ત્યાં જ્ઞાન કરી શકો, એટલું બધું તમને પણ એ રીતે એવી શાંતિ લાગે, તમે જે કંઈ કરો ત્યાં જ્ઞાનનો પુરુષાર્થ એ તમારો એકદમ પૂરેપૂરો 100% થાય, યાદ પણ રહી જાય, બધું જ થાય, એ પ્રભાવ છે, પ્રભુનો પ્રભાવ છે, એ વાતાવરણનો પ્રભાવ છે, એવા પ્રભુની વાત છે. આ પ્રકારનું આપનું નિજ સ્વરૂપ છે, તેથી જે યોગીજનોએ સમ્યક ધ્યાનરૂપ નેત્ર દ્વારા ચિરકાળમાં આપને પ્રાપ્ત કરી લીધા છે તેમણે શું નથી જાણ્યું, શું નથી જોયું અને શું નથી પ્રાપ્ત કરી લીધું, અર્થાત એકમાત્ર આપને જાણી લેવાથી તેમણે બધું જ જાણી લીધું, દેખી લીધું અને પ્રાપ્ત કરી લીધું છે. સરસ વાત મૂકી છે, કે છે કે યોગીજનોએ, યોગીજનો એટલે યોગ સાધ્યો છે જેણે, તે યોગી, યોગીનો અર્થ થાય યોગ સાધ્યો છે, તે કોનો યોગ, આત્માનો યોગ, આત્માનો જે યોગ સાધે તે યોગી છે, આ યોગાની વાત નથી, એ આસનો, યોગા એ યોગ આસન છે, એ આસન શરીરના છે, આત્માને કઈ લાગે વળગે નહીં એની સાથે, યોગ તો આત્માનો જે યોગ કરે છે તે યોગી છે. સાધુને મુનિને આપણે ચાર પ્રકારે જોઈએ છીએ, એમાં આ એક યોગી કહેવાય, રિદ્ધિધારી ઋષિ કહેવાય, રિદ્ધિધારી ઋષિ કહેવાય, જેણે આત્માનો યોગ સાધ્યો છે તે યોગી છે. જે ચરમ શરીરી છે એટલે કે આજ ભવે મોક્ષે જનાર છે તે યતી છે, તે યતી છે, અને પોતે પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે એવા પ્રત્યુષ્વ સંવેદન સહિત મુનિ છે. એમ ચાર પ્રકારે સાધુ કહેવામાં આવે છે. તો એવા યોગીજનો એમણે સમ્યક ધ્યાનરૂપ નેત્ર દ્વારા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન દ્વારા, સમ્યક ધ્યાનરૂપ નેત્ર, નેત્ર એટલે નેત્ર તો જોવાનું, જ્ઞાન કરવા માટે એનું કામ કરે, એ દ્રષ્ટિ કરે છે ને, તો અહીંયા એનો અર્થ એ છે કે સમ્યક ધ્યાનરૂપ નેત્ર દ્વારા એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન સહિત પોતે પોતાના સ્વરૂપમાં જવાનું એ શીખ્યો છે. ક્યાંથી શીખ્યો છે? પ્રભુ પાસેથી તો શીખ્યો છે, અને એના દ્વારા એને ચિરકાળમાં આપને પ્રાપ્ત કરી લીધા છે, એટલે આપનું જેવું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ એને અનુભવ્યું છે. આપ પૂર્ણતાએ છો, કેવળ જ્ઞાન થયું છે તો આપનું સ્વરૂપ પૂર્ણતાએ છે, એનો જ અંશ એને પોતે પ્રગટ કર્યો છે. અહીંયા અંતરમાં એ અંશ પોતે એને પ્રગટ કર્યો છે. જ્યારે સમ્યક દર્શન થાય અને આત્મામાં જાય, સ્વરૂપનો અનુભવ થાય, ત્યારે જે આનંદ જે છે ને, અલૌકિક આનંદ જે છે એ એવો જ હોય જે કેવળ જ્ઞાનમાં હોય, એવો જ આનંદ, એટલે એનો એ અંશ છે. જલેબીનો એક નાનકડો ટુકડો ચાખીએ અને પછી પ્લેટ ભરીને જલેબી મળે, એમાં કઈ ફેર નહીં, પેલો ટુકડો મળ્યો, ચાખવા જ મળ્યું, એ ચાખવા મળ્યું, અને પછી આપણને આખી પ્લેટ આખી મળી જાય, હા હવે ખાઓ, નિરાતે જેટલી ખાવી હોય એટલી, બસ આવો ફેર છે. પેલું સમ્યક દર્શન થયું છે ને તો ચાખવા મળ્યું છે, અને પછી પછી જે પૂર્ણ પ્રાપ્ત થાય છે ને એ તમને પૂરું મળી ગયું છે. એટલે સમ્યક દર્શન થાય છે ને, જે સ્વાદ ચાખ્યો છે ને, સુખનો સ્વાદ ચાખ્યો છે ને, એટલે એને વારંવાર અંતરમાં જવાનું મન થાય છે. એક નાનકડો જલેબીનો ટુકડો આપી દઈએ અને પછી પ્લેટ ભરીને અહીંયા મૂકીએ, તમને ના આપીએ તો કેવું થાય? તમને થાય ક્યારે હું મેળવી લઉં એમ. એટલે એને અંતરમાં ખબર છે કે હવે આમાંથી તો આ આવે છે, અંદરમાંથી તો આ સુખ ને આનંદ વહી રહ્યા છે. જયારે એક થોડી ક્ષણો માટે અંદર ગયો છે ને, એ વખતે એને અનુભવ થાય છે ને, એટલે એને ખબર છે કે આ તો અંદરમાંથી આવે છે, આ તો બધું ભર્યું પડ્યું છે, એટલે વારંવાર અંદર જાય છે. વારંવાર અંદર કેમ જાય? એમ જાય છે, એ બહારનો ફોર્સ નથી, બહારનું બળ નથી, એ અંદરમાંથી સ્વાદ ચાખ્યો છે, એટલે પછી તો અંદરમાં આટલો બધો ખજાનો ભર્યો છે અને હું અહીંયા બહારમાં શું કરું છું? આખી વસ્તુ જુદી છે. પ્રભુ અનુભવની વાતો છે આ બધી. એટલે કે છે અહીંયા કે એમણે પછી શું નથી જાણ્યું, બધું જ જાણી લીધું છે, એમણે શું નથી પ્રાપ્ત કર્યું, બધું જ પ્રાપ્ત કરી લીધું છે, અર્થાત એકમાત્ર આપને જાણી લેવાથી તેમણે બધું જ જાણી લીધું, દેખી લીધું અને પ્રાપ્ત કરી લીધું છે. પ્રભુ પ્રત્યેની ભક્તિ આરાધનાનો કેવો ઉત્તમ ભાવ છે, કે જેની સાથે સાથે શાસ્ત્રના રહસ્ય અહીંયા તો સમજાવી દીધા. આજે આપણે અહીંયા સુધી રાખીએ, સમય પણ થયો છે.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે.